શ્રી સમયસર શ્લોક 272 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર
24. પોતાના સ્વરૂપ છે ગુણ એવા છોડના સમયના જાણ પણ આ માત્ર જ્ઞાન થાય અને એ મારામાં મારું જ્ઞાન મને જણાય એવો અગ્નિ પણ આ માત્ર હું કયો નથી. તો હું કેવા અગ્નિ છું કે જેના જ્ઞાન જ્ઞાતા અને દેશને અભોગ થઈ ગયા છે અને જેનું નિર્વિકલ્પ પ્રસંગોદન ધર્મના એ જાણે છે એ રીતે બધા માટે લીધું પોતાના જીવથી ભીમ સૌદ્રીઓના સમૂહના જ્ઞાન પણ માત્ર મેનું જ્ઞાન થાય સ્વર્ગનું જ્ઞાન થાય એવા જ્ઞો પણ નથી.
જ્ઞાનના
કુલેલો છે પણ એવા જ્ઞાનના કુલેલો ના ગુણ રૂપે હું શું કરું કે એમ નહીં, કેમ કે એમાં તો વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ છે અને આકૃતિ રૂપથી જે જ્ઞાન તે જ્ઞાન જ્ઞાન વિશેષ રૂપ છે અને સ્વપ્ન જ્ઞાન તે જ્ઞાન સામાન્ય રૂપ છે. છગન્ય પર્યાય સ્વસંયોજન જ્ઞાન છે તે જ્ઞાન સામાન્ય રૂપ છે અને મૂળના આકારે થયેલું તે જ્ઞાન વિશેષ રૂપ છે. કાર્યવ્યવસ્થાના ભલે ભલે બંને પ્રકાર હોય તો પણ મૂળ વિશેષ જ્ઞાનમાં રોકાવા ગુણ નથી
થયું.
બંને ભાગ હોય છે ને, પેલી ને બંને હોય છે અને સાધક ને બંને હોય છે. દ્રષ્ટિને એવું ખબર નથી સંજોગોને એનું ઉદાય છે જેટલા પર્વની ભક્તોતાદી જણાય છે ગૃહની પ્રકારના જે ગૃહ જણાય છે એમાં જાણવું જ્ઞાપણ જે સામાન છે અને જે ઘટોકાદીમાં આકાર છે તે વિશેષ ધાણનું સામાન છે કે નહીં, ક્ષત્રકાદી છે કે નહીં તે નથી કાઢતા. આપણું આમાં સામાન ને બાકીનું વિશેષ તફાવત પડે, તફાવત કેટલો પડે છે કે જે એક ગુણ અને બીજા ગુણની આકૃતિમાં ફેર પડે છે તેટલું જ્ઞાન વિશેષ છે. આ વાદળી છે, આ લાલ છે, બે રંગ છે, તો એ જ્ઞાન વિશેષ છે. બંને જાણવું તો બંને ના સમાન છે. વાદળીની જાણતી જ્ઞાન પણ જ્ઞાન થયા અને લાલ રંગની જાણતી પણ જ્ઞાન જ્ઞાન થયા છે.
ज्ञान में बादली रंग गुना है, लाल रंग गुना है, सफेद कागज गुना है, तो ये प्रणय विशिष्टता थी। विशेष गुण क्या है? ज्ञान में जानवान लाल बादली सफेद ये विशेष थी, ज्ञान में विशेष आकार किया। ये प्रणय में जानू को होना है, गुणगुण सामान्य है, सामान्य स्वभाव में अव्यक्त सामान्य स्वभाव में व्यक्त सामान्य भाव करके निश्चय करो, निर्णय करवा मतलब व्यक्त भाव है। एक ये सिवाय खास तो अनुभव पद्धति तो मातम से आप विचार में पद्धति है, पर अनुभव पद्धति मातम से तो वेदन स्वभाव में ग्रहण करो। ज्ञान ना जो वेदन है वेदन से स्वभाव में ग्रहण करो। आज नई चित्र ग्रंथ है पाठल दसिक गाथा से वेदन से ग्रह हो, आत्मा ने वेदन से ग्रह हो, आत्मा ने जो समय सार प्रज्ञा से ग्रह जाना था, प्रज्ञा से ग्रह दान एम कर बड़ी गाथा होती ना क्या वेदन में पोते छे एटले स्वसंवेदन रूपे गणाय छे। कोईमां वेदन ने तो आप नहीं, પોતાનો જે વેદન રૂપ ભાવ છે એ વેદનમાં એક વિશેષતા વિશેષ ગુણો નથી એટલે સામાન્યમાં આવી જાય છે એક, અને વેદનમાં અનુભવની મુખ્યતા છે। એક સામાન્ય જ્ઞાનનો વિચાર કરવા માટે તો એક થોડુંક મનાશ્રિત તાર્કિક જ્ઞાન લંબાય છે, પણ વેદનમાં અનુભવનો સ્પર્શ પડે છે। વેદનમાં અનુભવ શું ચીજ છે એ વેદનથી વેદક સ્વભાવને આખા સ્વભાવને ગ્રહણ કરવો, જ્ઞાન વેદનથી આખા અખંડ જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરવો, ગ્રહણ કરવો એટલે જ્ઞાનમાં આવિર્ભાવ રૂપે કરવો, કેટલા જ્ઞાન વેદન
કરવું
એમાં આખા આત્મા
આખો આત્મા
એટલું જ્ઞાન એટલે જ્ઞાન છે એમાં રાગ નથી, કેમ કે એ તો એક પ્રકાશ પ્રકાશરૂપ છે અને એક અંધારારૂપ છે, એટલે બે રાગમાં જે જાણનો અંકાર છે ને એ પ્રકાશરૂપ છે ને એક મોટો તફાવત છે સભામાં, પણ આ પદ્ધતિ સારી ઉપાડી છે અહીંથી તો હું છોડદ્રેવના જાણપણા માત્ર છોડદ્રેવનો સમૂહ છે એનું જે જાણપણ એવું હું દૂર રૂપે તો નથી, મારા અભેદ વિનયમાં સ્વ અભેદ વિનયમાં સ્વર્ગીય જણાય છે એવા ભેદ પણ અનુભવમાં આવતા નથી। વેદવેદક જે ભાવ છે એના સ્વર્ગીય મારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એવો હું મને જણાવું છું
એમ
નથી, એમ કે મને નિકલ સ્વસંવેદન રૂપે જણાવું છું, વિકરાગ સ્વસંવેદન રૂપે જણાવું છું, એમાં દેહના ભેદો પણ એમાં જ્ઞાન વિચર થતા નથી। આ દ્રવ આ ગુણ આ પર્યાય એમ નહીં, આ જ્ઞાન અને આ આનંદ એમ પણ એમાં નહીં, જ્ઞાન જ્ઞાન તો જુદા જુદા ધર્મો છે ને, જ્ઞાન છે એ જાણના રૂપે છે, અને આનંદ છે તે અનાપુ સુખના ઉલ્લાસ રૂપે છે. તો પણ આ જ્ઞાન નો આનંદ એવું પણ નામ નથી. જ્ઞાનમાં એ વધુ ચાલવી છે. મુદ્દો સારો એવો થયો છે. સ્વર્ગીયોના જ્ઞાન રૂપે તો નથી, અને સ્વર્ગીયો મને જણાય છે મારામાં એવા સ્વર્ગીયોના જ્ઞાનના ગુણ રૂપે પણ હું નથી. હું અભેદ સ્વસંયોજન જોઉં એ રીતે હું મારા માગણી થાવ છું. મારામાં સ્વર્ગીયોની વિભિન્નતા પાસે છે એ રીતે હું મને મારા ગણી અનુભવ થયો નથી. મહારાજની પણ એવો અનુભવ મને થતો નથી. કેટલું સામાન્યનો આવિર્ભાવ છે એની અંદર, વિશેષની ઉપસ્થિતિ હોવા છતાં સામાન્યનો આવિર્ભાવ કેટલો છે કે જાણે છે નહીં એવી રીતે એને ગમ કરવામાં આવે છે. જેમ વર્તમાનમાં જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ બંને હોવા છતાં જ્ઞાન વિશેષનો એટલો આવિર્ભાવ કરે છે અજ્ઞાનીજી કે જાણે જ્ઞાન સામાન્ય છે કે નહીં. પરિસ્થિતિ ઉલટી થાય છે, પલટો મારે છે ત્યારે જ્ઞાન વિશેષ જાણે છે જ નહીં એવી રીતે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવામાં એને જ્ઞાનનું આરાધન કહો કે એને આત્માનું આરાધન કહો, જોવા છતાં જાણે દેખાતું નથી એના જેવી વાત છે. રસ્તામાં ચાલતા ટ્રાફિક ઘણો સામો મળે એ જોઈ નિદન થાય છે, કેમ કે જે પહોંચવા ઉપર લક્ષ છે. ઝડપથી નિશ્ચિત સ્થળે પહોંચવું છે તો રસ્તામાં મળનાર ટ્રાફિકને તારવવા પૂરતું જ ધ્યાન દેવાનું હોય છે. એથી વધારે બીજું કોઈ ધ્યાન દેવાનું પડતો નથી, કેમ કે પ્રયોજન એટલું છે. પ્રયોજન જો કે તારવવા પૂરતું જ નથી, પ્રયોજન તો પહોંચવાનું છે પણ પહોંચવાનો રૂપાયો શું થાય છે તે તારવવા પૂરતી વાત રહે છે. પહોંચવા પૂરતું પ્રયોજન ખરેખર તો નથી, બસ એવી વાત છે. જેટલા દિવસના જ્ઞેયો છે તે જ્ઞાનમાં ટ્રાફિક છે. હિન્દી માટે ટ્રાફિક બહુ છે, તમે કેટલાનું ધ્યાન રાખો. હજારો વાહનો આવે સામે, હજારો માણસો મળે, હું કોઈ તર્ક આ ભગવાનના દર્શન કરીએ તે વિશેષ નિયાકારે યુદ્ધ થયો ભગવાનને તો ધ્યાનથી નિહાળવા જોઈએ ને. વિદ્રાગ મૂર્તિ છે, ઉપસમૃદ્ધિ ઘણીલા છે, વિદ્રાગ ભાવ પરિપૂર્ણ વિકરાગ ભાવમાં વ્યક્ત થાય છે. એમાં એ વ્યક્ત થાય છે એના કરતા કે તારું આત્માનું સ્વરૂપ એમાં અલગ વ્યક્ત થાય છે. ખરેખર તો પોતાનું આત્મ સ્વરૂપ એમાં લક્ષ્મીચર થાય એવા બધા ભાવો છે. પણ એમાંથી જોવા જાય છે ત્યાં મારા મિત્રો એમાં જ્ઞાન બરાબર જાણવાનો અર્થ જ આ છે કે એના ઉપરથી આત્માને જાણવાનું, એમ નામ બરાબર જાણવાનું છે. નહીં બરાબર જાણવું શું એના ઉપરથી આ આત્મ સ્વરૂપ આવ્યું છે એમ જાણવું, એનો અર્થ એને બરાબર જાણવું કરવામાં આવ્યું છે. બાકી આ આત્માને નહીં જાણે નક્કી કરે કે બરાબર નક્કી કર્યા કે ખોટા નથી, એમ નક્કી કર્યા બરાબર નથી નક્કી કર્યા. એના જેમ છે, દેખવું તો બરાબર છે એને, ભાઈ દુઃખી નહીં એને બરાબર કહેવામાં આવતું હું નથી. કેટલો ભાવ કર્યો છે કે એનો ભાવ આ કેમ છે કે હું મને વૈદ્ય વૈદ્ય રૂપે અનુભવું છું, માતાજી જ્ઞાન નથી આ કાઢ્યું કે હું મને અભૈ અનુભવમાં સ્વસંગીજનમાં વૈદ્ય વૈદ્ય રૂપે અનુભવું છું. વૈદિક જુદો અને વૈદ્ય જુદો અને એ વાત હતી આ પ્રકાર છે માતા જ્ઞાન. માતા જ્ઞાન વિશે ભેદવાયો નથી, પણ માતા જ્ઞાન વિશે અભેદ છે એટલું માત્ર નહીં કહેતા, એમાં તો અભેદ સ્વસંયોજનનો પ્રકાર છે ત્યારે એને માતા જ્ઞાન વિશે અભેદ ગણવામાં આવ્યો છે, નહી તો એટલી સમજણ માત્ર તો માતા જ્ઞાન વિશે અભેદ રહેતો નથી. એટલું તો એમ કહેવાય છે આ ટીકા માટે કે આ ફક્ત સમજણની હદ પૂરતી વાત છે નહીં, આ તો પરિણામની હદ સુધી લઈ જાય છે. નહીતર તો એમ કહી દે થોડા વેદ વેદક ની વાત ન લે તમારે, પણ પરિણામની હદ સુધી લઈ જાય છે વેદ વેદક. જ્ઞાન ગુરુ પંગુલ વર્ગન જીવ નાયક છે, જીવ ગુરુરૂપ છે અને જીવ જ્ઞાતા છે. એનો ત્રણ જીવન જ્ઞાન ગુરુ બે શબ્દ લીધા છે ને બીજાનો અર્થ કર્યો છે. એવું જે વચન જોયે તેનાથી ભેદને પામું છું, એવું જે વચન જે થાય તો હું ભેદ પામું, ભેદને પામું છું, મારા ખંડ થાય છે એટલે આ વચન ભેદ સાથે મારા અભેદ પરિણામને સુસંગતા એટલે વ્યવહારમાં નિષેધ કરવામાં આવ્યો છે. એ વચન વ્યવહાર છે ને, એ અભેદ સુસંગમાં વચન વ્યવહાર નથી, ખંડિત થાય છે. જે જ્ઞાયક છે, જે ધ્યેય છે, એવા જે વચન ભેદ તેનાથી તો ભેદને પામું છું, એ તો વચનનો ભેદ છે, મારામાં વસ્તુમાં ભેદ છે, વસ્તુ ભેદ નથી એમાં, હું તો અભેદ વસ્તુ છું. કહેવામાં વિકલ્પ ને વચન આવે છે એ તો એના ભેદ છે, વિકલ્પનો ભેદ વિકલ્પમાં રહ્યો અને વચનનો ભેદ વચનમાં રહ્યો. આવી વસ્તુમાં હું જે જ્ઞાતા વસ્તુ છું, જ્ઞાન વસ્તુ, જ્ઞાન માત્ર વસ્તુ છું, એમાં કોઈ ભેદ છે? એ તો ખામ ખામ નિષેધ કરતા આવ્યા જ છે. એ કરતા કર્મધિકારની જે કથા છે ને, એની શરૂઆતમાં એ જ વાત લીધી છે. ખંડન કરનારનું જ્ઞાન છે, આમ તો જ્ઞાનનો નિર્માણ કર્યો છે અભેદ જ્ઞાન. પોતાના સ્વરૂપની અનુભવથી થઈને એવું જે જ્ઞાન પ્રગટ થયું તે કેવું છે? કે પરપરને તમે જે કર્મ જીવ અને કર્મની એકત્વ બુદ્ધિ રૂપ જે પરપરણતી છે, કર્મને એકત્વ બુદ્ધિ તેને છોડતું થતું, એને ઉદ્યોગ એટલે ઉખેડી નાખતું થતું, મળે શું કરતું થતું, એ યોગ રાજા ખંડ સેના ભેદ કે એ વસ્તુના ઉત્પાદ હોઈને ધ્રુવ અથવા દ્રોહને હરિયાય અથવા આત્માને જ્ઞાન ગુણ વડે અનુભવે છે આત્મા, ઠીક વેદ ને વેદ છે તે આત્મા ઇત્યાદિ ઇત્યાદિ જે અનેક ભેદો તેને મૂળ પ્રયોગ ઉખાડતું શકું એવું નદી પામે છે એમ કે છે. એવા ભેદને તો મૂળથી ઉખડી નાખે વેદ તો સંવેદન જ્ઞાન છે, સૂર્ય જ્ઞાન છે, એ ભેદનું પ્રયાસ ઉત્પાદી ભેદ અને વેદકને વેદનારના જે બે ખંડ પીધા ને હું મને મારા જ્ઞાન વડે અનુભવું છું એને મૂળથી ઉખાડતું ઉખડી નાખતું થતું જ્ઞાન પ્રગટ થાય છે. જયારે જ્ઞાન પ્રગટ થાય છે, અનુભવ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આવું પ્રગટ થાય છે. અને જે અતિશય પ્રસંગ છે આવું જ્ઞાન ઘણું પ્રચંડ છે એમ કે છે. ઘણી જેના માં શક્તિ એ છે પ્રચંડ, એની શક્તિને સામર્થ્યને બતાવે છે પ્રચંડ. તો પછી હવે શિષ્ય એમ કહ્યું છે નંદમાંથી કહ્યું શુદ્ધ જ્ઞાન આવું શુદ્ધ જ્ઞાન પ્રગટ થતા જીવ કરતા અને જ્ઞાનાવરણાદિ પુદ્ધિ કર્મ એ વિપરીત પણ બુદ્ધિનો વ્યવહારનો અવસર જ કેવો આવ કે છે એનો તમે પ્રસંગ હતો. બહુ લખું છું પણ રાજનીજી હું લખું છું દશેક જેવા વચનનો ભેદ છે, વસ્તુના કોઈ ભેદ છે. પાન 639 આત્મા મૂચક એ અમૂચક ઇત્યાદિ અનેક પ્રકારો દેખાય છે. કેટલા ખુલાસા છે આત્મબુદ્ધન અભેદ સ્વરૂપ ઉપર અભેદનો આવિર્ભાવ કરાવવા અર્થે આત્મકથન કર્યા પછી પાછો ખુલાસો કરે છે કે આત્મામાં તો અનેક વિધતા દેખાય છે. ઘણા ભેદ પડે છે ત્યારે અનેક વિધતા દેખાય છે ને એનું શું કે ભલે એવી ચિત્ત વિચિત્રતા હોય પણ સમીર જ્ઞાનીને નિર્મળ જ્ઞાનમાં ભ્રમણ ઉત્પન્ન થતી આત્માના સ્વરૂપ વિશે એને ભ્રમણ થતી આત્મા નિચોક અનિચોક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તો પણ નિચક એટલે અશુદ્ધ અને અનિચક એટલે શુદ્ધ, નિચક એટલે અશુદ્ધ એવો અર્થ થાય છે અથવા એકમ અને દેવ પણ એનો અર્થ થાય છે. એકમ અને દેવ પણ એનો અર્થ થાય છે ત્યાં શુદ્ધ અને અશુદ્ધ એવો પણ અર્થ થાય છે. આવે છે સૂર્યમાં યથાર્થ જ્ઞાની એમ કે છે નિર્મળ જ્ઞાનને એટલે પોતાના નિર્મળ શુદ્ધાત્મ સ્વરૂપનો ભૂતો એને ભૂમિને બધું કાંઈ એને દેખાતું નથી. એકાકાર જે શુદ્ધાત્મ સ્વરૂપ એને એ ભૂલાણીના નિચક નિચક બધાનું એને જ્ઞાન થાય, જ્ઞાન થાય છે એ બંધ થઈ જાય છે એમ કે છે. એ વાર્થનું કાળ કહે છે. પરસ્પર પ્રકૃત શક્તિ ચક્રમ પુરત શ્લોકા જ્ઞાની કહે છે અથવા જ્ઞાની જાણે છે કે છે નથી છે કે મમ તત્વ સહજમેવ મારા પતિનો પૂરો સહજ સ્વભાવ છે એ સહજ છે કે કોઈ વાર તો પૂર આત્મતત્વ અનેક પણ દેખાય છે એના અનુભવો દેખાય છે અને અશુદ્ધ પણ દેખાય છે પરિવારના રાજા મલિનતા અને કોઈ વાર નેચર અનેચર બંને રીતે દેખાય છે એક ને અનેક એક સાથે પણ દેખાય છે ને નવું છે ને એ વ્યવહારનો નવો વિષય છે વ્યવહારની વસ્તુને જ્ઞાનમાં લેતા એના અનેક ભેદો જોવામાં અનેક ગુણધર્મો જોવામાં આવે છે પ્રમાણથી નેચર અને અનેચર બંને એક સાથે દેખાય છે એક પણ દેખાય છે અને અનેક પણ દેખાય છે અથવા શુદ્ધ અને અશુદ્ધ બંને એક સાથે જાણવામાં આવે છે મૂળી કોઈ વાર જુદા જુદા નહીં છે અમૂર્ત એટલે એકાકાર અથવા શુદ્ધ દેખાય છે શુદ્ધ નહીં છે આમ ત્રણેય પ્રકારે આત્મ વસ્તુ આત્મતત્વ દેખાય છે તો પણ એમ કે છે તો પણ તેની જે કંઈ છે એના ઉપર વજન છે આત્મતત્વ સારી રીતે જેમાં અનેક શક્તિઓ રહેલી છે અથવા અવૈધપણે રહેલી છે અવૈધપણે ગૂંથાયેલી છે એમ કે છે પ્રગટ શક્તિઓના સમૃદ્ધિ સ્ફુરાવા વ્યક્ત અનંતગુણો થઈ ગયા અનંતગુણોની સ્ફૂર્ણા વ્યક્ત થઈ તે આત્મતત્વ એવું જ આત્મતત્વ નિર્મળ બુદ્ધિવાળાઓના મનને વિમોહિત કરતું નથી તે એમાં એ મૂંઝાતા નથી અમલવીર સામમાંથી વર્તા જે છે મળ એટલે મળી અમળ એટલે નલિંગન નથી તે મેધા એટલે બુદ્ધિ નિર્મળ બુદ્ધિ વાળા નિર્મળ બુદ્ધિ વાળાઓના મનને તે વિમોહિત કરતું નથી એને એ મુંબઈ ગણો નથી એમાં એને ભ્રમરાપૂતિ નથી કે આમ કેમ છે આત્મામાં ગરીબ આમ થાય છે ગરીબ આમ થાય છે આ કેમ આમ થાય છે આ એક કે અનેક કે એકાનેક કે આમાંથી શું છે પત્તો લાગતો નથી ને બુદ્ધિથી પહોંચવા ધારે છે અને એકાંત મનાશ્રિત બુદ્ધિ પર મદાર રાખે છે ત્યારે એને કોઈ વખત એમ થાય છે આ પ્રેક્ટિકલ સાઈડમાં ન આવે એ ગ્રંથ અને ઘણા શાસ્ત્રો વાંચે ઘણા વાંચો બહુ વાંચન હોય ઘણું વાંચન હોય પણ કોઈ પ્રેક્ટિકલ સાઈડ ન હોય પછી એને પ્રશ્નો ઘણા ઉપસ્થિત થતા હોય એવું જોવામાં આવે વાંચ્યું હોય ઘણું અને હરવાના પ્રશ્નો હોય પણ ઘણા પૂરા ન થાય પ્રશ્નો કેમ કે એને એમ થાય અહીંયા તો આમ કહ્યું એક જ શાસ્ત્રમાં આમ કહ્યું જુદા જુદા શાસ્ત્રોમાં આમ કહ્યું અવોપણાત્મા 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 કે આત્મા એક રૂપ છે, પરિવાર એમાંથી નીકળે છે અને પરિવારમાં વિલીન થાય છે એમ કહેવાય છે. પણ ખરેખર તો પરિવાર કરે છે, ખરેખર તો પરિવાર કરે છે, પરિવાર સ્વરૂપે છે. વસ્તુ પણ કેવી પરિવાર ચલતો છે એમાં શું છે કે આ ચાર પુસ્તક ને આ પડે છે આ રીતે ખુલેલી, પછી આ રીતે થઈ પુસ્તક પુસ્તક પણ ખરીદ્યું. પરિવાર ચલતો આમ કરો, પરિવાર આમ હતું, પરિવાર આમ થયું, અવસ્થાઓ ચલતો મારો છે. પણ સમજાવવા તો એ વખત એમ કહેવાય કે એ પુસ્તકમાંથી પરિવાર આવ્યું ને પુસ્તક નામ ગયું. ખરેખર તો પરિવારે ચલતો મારે છે. બહુ સરસ સુગાની જે એક વાત વિકસાવી છે કે જે ધ્રુવ ઉકાળ તત્વ છે ને એ તો મેરું જેવું છે, શાશ્વત મેરું જેમ શાશ્વત છે ને એમ એ મેરું જેવું શાશ્વત છે. હવે એના પરથી પ્રદક્ષિણા કરવામાં આવે મેરુ ફરતી, તો એમાં મેરુ નથી કોઈ મેરુ ફરતી એ પ્રદક્ષિણા કરી તો કોઈ આનંદ કરી, તો એમાં મેરુ ને શું મેરુ કઈ ગાડો થાય પાતળો થાય મેરુ શું મેરુ ને શું થાય અનુભવ કરાય. પ્રદક્ષિણા ફરો તો ભલે ને પ્રદક્ષિણા ન કરો તો ભલે ઠીક આ પરિક્રમણ કરે શકે ને વિભિન્ન રૂપે મેરુને શું છે કે ધ્રુવને કાંઈ નથી, કેવળ નામ થાય તો ધ્રુવને કાંઈ નથી અને નિર્ણય અવસ્થા થાય તો ધ્રુવને કાંઈ નથી. એ વાત થાય છે છે કે આત્મતત્વો આમ અનેક વિવિધ પ્રકારે જોવામાં આવે છે, તો પણ નિર્મળ બુદ્ધિવાળાઓના મનને વિમોહિત કરતું નથી, એને ક્યાંય ભ્રમણા થતી નથી કે આ તે આમ કેમ છે, આમાં કઈ સમજણ કરતી નથી. એ ભ્રમણા એ વિમોહ વાળો નિર્મળ મનની બુદ્ધિ છે, જેનું જ્ઞાન ચોખ્ખું છે, અનુભવ જ્ઞાન શું છે, એને એ બધા અનુભવના પડખામાં તમામ પડખા વિવાહ છે એ વાત બાકી કેવી નથી. ભલે એ પડખા ખુલ્લા વિકલ્પ રૂપે ન આવે પણ જ્ઞાન માટે એ તમામ અનંત પડખાનું જ્ઞાન અનુભવ જ્ઞાનમાં એક સાથે વર્તે છે, વર્તે છે એવી પરિસ્થિતિ છે. આત્મતત્વ અનેક શક્તિવાળું હોવાથી કોઈ અવસ્થાના કર્મના ઉદિનના નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે. આત્મતત્વ છે અનેક શક્તિવાળું હોવાથી અનેક ધર્મવાળું હોવાથી શક્તિ એટલે એના અનુગુણ કેમો છે. કોઈ અવસ્થામાં કર્મના ઉદિના નિમિત્તથી અનેક આકારરૂપ અનુભવાય છે, એટલે કે અશુદ્ધ પણ અનુભવાય છે. રાજ્ય ચોખ્ખો કર્યો છે, રાગ અશુદ્ધતા રાગાદી અશુદ્ધની મલિનતા અનુભવવામાં આવે છે. કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે, કર્મનો ઉદયનો નિમિત્તનો અર્થ એ થાય છે કે અવસ્થામાં અશુદ્ધિ થાય છે, અને કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર પણ અનુભવાય છે, અને કોઈ અવસ્થામાં સુધા શુદ્ધ મિશ્ર પણ અનુભવાય છે. થોડીક શુદ્ધિને થોડી અશુદ્ધિ સાધક દેખાય એમ પણ અનુભવાય છે. તો પણ યથાર્થ જ્ઞાનની સ્યાદવાદના દળથી ભ્રમિત થતો નથી. અથવા યથાર્થ જ્ઞાન ને એનું જ્ઞાન અનેકાંત જ્ઞાન હોવાથી એને ક્યાંય ગમ થતો નથી. આ શુદ્ધિ કેમ થઈ, અશુદ્ધિ કેમ થઈ, અને શુદ્ધ શુદ્ધની મિશ્રતનો કેમ રહે છે, અશુદ્ધિની જોડે ત્યારે હું પરિપૂર્ણ શુદ્ધ છું. મૂળ દ્રવ કેમ છે ને, સ્વરૂપનું જે સ્વરૂપ છે એમાં તો ક્યાંય અશુદ્ધિનું કારણ નથી પડ્યું. અશુદ્ધિ તો પડી નથી, પણ અશુદ્ધિનું કોઈ કારણ પણ એમાં રહેલો નથી. તો પછી આ અવસ્થામાં અશુદ્ધિ કેમ થઈ, એવો અસમાધાન સ્વરૂપ જ્ઞાનને થતો નથી. આમ સમાધાન પુરુષાર્થ કર્યું છે, કેમ કઈ કામ થતું નથી. ભાઈ તમે પુરુષાર્થ ના સ્વરૂપની ખબર નથી, મિત્ર એ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. તો રાગ ઉપર દ્રષ્ટિ છે ખરેખર, એ રાગ ના વિવિધ ને પુરુષાર્થ માને છે. ઘણો શુભ રાગ થાય, તત્વજ્ઞાન સંબંધીનો ઘણો રાગ થાય, એને પુરુષાર્થ ગણવા માંગે છે. પણ એ કઈ પુરુષાર્થ નું શું છે, પરિપક્વતા ના આવે ત્યાં સુધી એ બધા અસમાધાન ના પ્રકાર જોઈએ છે. આમ કેમ થાય છે, મારે તો આમ કરવું છે, મારે તો શુદ્ધ થવું છે, અને મને અશુદ્ધ કેમ થાય છે. ભાઈ એ ઈચ્છા એ પોતે અશુદ્ધ છે, તો અસમાધાન એ અશુદ્ધ છે, ઈચ્છા પણ અશુદ્ધ છે. નિર્મળ જ્ઞાન વાળાને એમ પ્રસિદ્ધ લીધું છે, નિર્મળ યથાર્થ જ્ઞાન નિર્મળ જ્ઞાન ભૂલતો નથી. એમ તો બહુ સરસ જેમ જ્ઞાન યથાર્થ છે એટલે જેમ છે તેમ યથાર્થ વસ્તુનું જેને જ્ઞાન છે તેને પોતાનું સ્વરૂપમાં ભૂલાવો પડતો નથી, અસમાધાન થતો નથી. તો પણ યથાર્થ જ્ઞાન સ્યાદવાદના બળથી ભ્રમિત થતો નથી. એટલે સ્યાદવાદ શીખો છો ને, સ્યાદવાદની શૈલીને શીખી લીધી છે એમ આવા કોઈ નથી. પણ એનું નામ એવું છે કે જેનું સ્યાદવાદનું કથન છે એ અનુસાર એનું જ્ઞાન કામ કરે, અથવા શાસ્ત્રમાં આચાર્યએ ગંધર્વે જે શૈલીથી વાત કરી છે ઉત્તરાર્થના નિરૂપણની, તેની મર્યાદા તેના જ્ઞાનમાં છે. ભલે એના જેટલું જ્ઞાન નથી, પણ આના જ્ઞાનમાં એવી મર્યાદા છે કે જેટલું કહેવા માંગે છે એ અનુસાર જ એ સમજે છે. એમાં આગળકાતું થાય ને એને સમજાતું નથી. એકની જગ્યાએ બીજું સમજે એમ નથી બનતું. જેવું છે તેનું માને છે, યથાર્થ મળતું હોય છે કે જેવું છે તેવું માને છે, એમાં જરાય અભિપાત થતું નથી. નિષ્પક્ષ જ્ઞાન થયું ને, જ્ઞાનની જાત પોતાની છે. ભલે કહેનાર ગંધર હોય ને ગંધર જેટલું એનું જ્ઞાન ન હોય, પણ અહીંયા સુજ્ઞાન પ્રગટ્યો છે એની જાત તો એના જેવી થઈ છે. બસ એની જાતનો અંશ છે એટલે એના કહેવાના આશયને એ બરાબર પકડે છે, એમાં ફેર પડતો નથી. જેવું છે તેવું માને છે, માત્ર વાળો જ્ઞાન માત્રથી ઉચિત થતો નથી, થતો નથી. એટલે કે જ્ઞાન માત્ર એવો જો એનો અનુભવ એનાથી ઉચિત થતો નથી. જયસિંહજી આ છેલ્લો તાત્પર્ય આ કહ્યું કે ભલે એને આ અનુભવ થાય શુદ્ધિનો અશુદ્ધિનો શુદ્ધાશુદ્ધ મિશ્રપણાનો, તો પણ એ તો જીવે છે વસ્તુ એવી જ્ઞાનમાં એનો રહે છે એવી એની માનતા છે, એટલે શું એટલે કે હું જ્ઞાન માત્ર એનાથી ચૂક નહીં થયું તે આગળ જવા માટે, નહીં તો ગોળ ગોળ વાત લાગે છે. યથાર્થ જાણવું, જેવું છે તેવું માનવું, એટલે શું પણ જેવું છે તેવું એટલે શું કે એટલે આમ તો હું જ્ઞાન માત્ર છું. એવું પોતાના સ્વરૂપની સાવધાની રૂપ થતા એનાથી ક્યારેય ચૂક થતો નથી, અને જે એ પ્રકારનાથી ચૂક થતો નથી એનું જાણવું યથાર્થ છે, એનું જ્ઞાન નિર્મળ છે, અને એ જેવી છે એ વસ્તુને જાણે છે. આવી જાય છે એ છે બીજી દિશાની ભાવાત્મક છે, પણ શૈલી બહુ સારી કરે છે. એની ટોટલ માર્ક આવે છે જે આચાર્યનું જે કહ્યું છે ને
એનો
એનો એ ટોટલ માર્ક આવે છે. લગભગ ગાથામાં ન હોય તો પણ ગાથાઓના ભાવાર્થમાં જયસિંહજી આ બહુ ગુંડી નજર છે આચાર્યજીની ટીકા ઉપરની, એને એમના ભાવાર્થ ઉપરથી અનેક જગ્યાએ નીકળે છે. કેટલી જગ્યાએ આપણે કઈ બધી દ્રષ્ટિએ આગળ નથી ધ્યાન થયું, પણ એ દ્રષ્ટિએ તો ઠામ ઠામ જોવામાં આવે છે કે ગાથામાં એ વાત ન પડી હોય તો પણ આત્માને જ્ઞાન કહીને એમણે કેવા ભાવ કર્યો છે. ગાથામાં એવી રીતે શૈલી ન લીધી હોય તો પણ ભાવાર્થમાં એમણે આત્માને જ્ઞાન કહીને ભાવાર્થ કર્યો છે. અને એમ કર્યો છે એનું કારણ કે અનેક જગ્યાએ આચાર્યજીની પદ્ધતિથી વાત કરી છે, એટલે કહેનારનો અભિપ્રાય એમને સ્વરૂપને સાચી રહેવાનું છે. એ ખાસ વાત એ હોય છે કે ટીકાકાર હોય છે, સૂત્રના ટીકાકાર હોય અથવા ટીકા ઉપર કોઈ ભાવાર્થ લખનાર હોય, કોઈ ભાષ્ય લખનાર હોય, તો એને એનામાં એ વિષયને લગતી વિચિક્ષણતા અથવા એનું જ્ઞાન એ વિષય સંબંધીનું પરિજ્ઞાન એ પ્રકારે હોય છે કે ક્યાંય કહેનારનો આશય મારે જાય નહીં તે જોવો પડે નહીં. કહેનારને જે કંઈ કહેવું છે એની વિરોધતા ક્યાંય ન થાય એ વાતને સ્મરણ જાળવી રાખે છે, અથવા એનું જે વધારે પોષણ આપે, કહેનારના આશયને પોષણ આપે, એનું કંઈક વિશેષ કહે એ એનો ભાવાર્થ લખવાની ખાસ પ્રવૃત્તિ હોય છે. પ્રવૃત્તિનો લક્ષ આ આવી જાય છે. દૂરદૃષ્ટિ પ્રકાશ લખતું હોય તે વિચારો એ પ્રકારથી બહુ વિચાર ચાલ્યા કે કહેનારને જે કાંઈ કહેવું છે એમાંથી કોઈ કાઉન્સની અંદર, આમ તો કાઉન્સની અંદર ક્યાંક ખુલાસો કરવો પડે ને, તો ખુલાસો કરવાનું કારણ એવું બન્યું છે એની અંદર કે નિશ્ચિત પ્રધાનતામાં કોઈ છ પકડીને એના વિપરીત અર્થ કરી લઈ જાય. ગુરુ શાસ્ત્ર અનાયતન છે, સ્થળ પકડી જાય છે ત્યાં કાઉન્સમેન્ટ હોય છે. સ્વભાવના સ્વભાવ માટે સ્વભાવ કે લીધે તો અનાયતન હોય તો એમાં જે કહેનારને જે કહેવું છે એને એની આશયને એના જોરને જોરનું શિથિલ કરવા પણ એમ ક્યાં જોઈએ નહીં એ પ્રશ્ન આપણે તો શું થાય કે કરવા જાય ખુલાસો અને તેનાનું જોયું તેવું કરવા જવું થાય. એનો જે આશય છે એને પોષણ મળે એ પ્રકારે આવવું જોઈએ. એ શાસ્ત્રોની અંદર ટીકાકારો, ટીકાકાર આચાર્યો અથવા જે પંડિતો હોય છે એની શૈલીમાં આ એક વિશેષતા જોવામાં આવે છે. જે આખું સાહિત્ય છે, દિગંબર સાહિત્ય છે, એની અંદર આ એક દ્રષ્ટિકોણ જળવાઈ રહ્યો છે. કહેનારને જે વિષય નિરૂપણ કરવો છે એ જ વિષયને જે પોષણ આપે છે અને વધારે સ્પષ્ટ કરવામાં એથી એ વિષયને પોષણ આપવાથી વિરુદ્ધ જોવા જોઈએ, કારણ કે સમજી એ જોવાયેલી છે. અહીંથી જે પ્રકરણ ચાલે છે ને જ્ઞાન માત્ર નું, તો હું જ્ઞાન માત્ર છું એમાં કઈ ભેદ પડતા નથી એમ કહું આગળ ના પ્રશ્ન. નાતા જ્ઞાન ગ્લી ના કે ઉત્પાદ છું ના કે ભોગુણ પર્યાય ના ભેદ પડતા નથી. તો કે જ્ઞાની ને ભેદ ન જણાય, તો કે જ્ઞાની ને ભેદ જણાય તો પણ ભેદ દેખાય તો પણ યથાર્થ જ્ઞાની ને જ્ઞાનની નિર્મળતા એટલી છે કે એમાં ક્યાંય ધન થતો નથી, અસમાધાન થતું નથી, મૂંઝવણ થતી નથી. એ તો જૈન વસ્તુનું સ્વરૂપ છે. શુદ્ધ અશુદ્ધ શુદ્ધા શુદ્ધ મિશ્ર એ બધું એના જ્ઞાનમાં જૈન છે તેમ જણાય. જેમ દર્પણમાં સામે જેવો પદાર્થ એમાં એવો જણાય. દર્પણને કોઈ સામા પદાર્થ પ્રત્યે પ્રેજદય શકો નથી. અમે આવો પદાર્થ આવ્યો, મારે તો મારા માટે આવો જ પદાર્થ જોવો જોઈએ
એમ નથી.
એ દર્પણને કોઈ પ્રેજદય શકો નથી. એમ તો જ્ઞાન એનું છે, નિર્મળ જ્ઞાન છે. એમાં અવસ્થાનો ક્રોધ અંશ હોય તો એવું એમાં જણાય, રાગ અંશ હોય તો એવું જણાય. એમાં મધ્યસ્થ જ્ઞાન ને નિર્મળ જ્ઞાન ને કઈ ગરબડ થતી નથી. કેમ ગરબડ થતી નથી એ બહુ ઊંચી વાત કરી છે જયચંદજી અહીંયા. તો હું જ્ઞાન માત્ર છું એવો જે જ્ઞાન સ્વભાવનો આવિર્ભાવ છે અથવા આતિભાવનો જે આવિર્ભાવ છે એનાથી ચૂપ નહીં થતો હોવાથી, એવા જ પરિણામમાં એ રહેલો હોવાથી, શુદ્ધ અશુદ્ધ સુધાશુદ મિશ્ર ગમે તે જણાય તો પણ એમને ક્યાંય ભ્રમ થવાનો અવકાશ છે એને સાથે લીધું છે. ચોખ્ખું કહ્યું છે નામ તમામ ગુણી પ્રત્યે ઉદાસીન છે. નામ છે ખરેખર જ્ઞાન નો સ્વભાવ, સ્વભાવથી ઉદાસીન બને રહેવાનો છે. આસક્ત થવાનો જ્ઞાન નો સ્વભાવ નથી, કેમ કે જ્ઞાન નો જે જીવાકાર આવે છે તેનો પછી ઉગ્રો ભાવ કરે છે. આ કોઈ પણ આંખમાં એનો ઉગ્રો ભાવ કરે છે. હું એકાકાર જ્ઞાન માત્ર છું એનો આવિર્ભાવ કરે છે. એને જ્ઞાન માત્ર હું છું એમ કહેવામાં આવે છે. તે વિશે બહુ રસિક છે.
જીવ પદાર્થ આવું છું
કે પછી નીચે કમી સુધી કર્મ સુંદર રાગાદી ભાવ પ્રવૃત્તિથી જોતા અશુદ્ધ છે, એ સ્વાદ આવે છે કર્મના સુંદરમાં પરિણામ છે એ ધારણ કરે છે. ઉપયુક્ત ચૈતન્ય નિદાન પરિણામ છે ને એ કર્મની ઉપાધિ જયારે ધારણ કરે છે ત્યારે રાગ વિભાવ પરિણામથી એની અશુદ્ધિ જોવામાં આવે છે અથવા એનામાં અશુદ્ધિ છે એવો અનુભવ થાય છે અથવા અશુદ્ધિનો રાગાદી ભાવનો મલિન આસ્વાદ પણ આવે છે. રાગનો સ્વાદ મલિન છે ને અશુદ્ધ છે. આ એટલો મુદ્દો છે એક જીવ પદાર્થ એની અવસ્થામાં ત્રણ પ્રકારે જોવામાં આવે છે. એક અશુદ્ધ પણ જોવામાં આવે છે સંસાર અવસ્થામાં, સાધક અવસ્થામાં શુદ્ધાશુદ્ધ મિશ્ર પણ જોવામાં આવે છે અને સિદ્ધ અવસ્થામાં શુદ્ધ જોવામાં આવે છે. તો પણ આ રીતે એમ ભ્રમ થતો નથી તો હું જે વિકાસથી આવ્યો છે એમ નથી એના માટે એમ કહ્યું. કરુણ સિંહ જોડે રાગાદી વિભાવ પરિણામથી અશુદ્ધ આસ્વાદવામાં આવે છે, એનો અશુદ્ધ આસ્વાદ આવે છે તો પણ એકાંત જીવ તીવ્ર નથી. એટલે સરળતા જીવનું સ્વરૂપ અશુદ્ધ રાગાદી પરિણામ મંતારૂપ નથી. આવો ભાવ છે, આવો ભાવ છે, આવો કે પછી અમે જ ગમ એક વસ્તુ માતૃરૂપ જોતા શુભ છે એના મૂળ સ્વરૂપને જોવામાં આવે તો તે શુભ છે. એક વસ્તુ માત્ર પણ એના દ્રવ સ્વરૂપે જોવામાં આવે તો આત્માને શુદ્ધ જોવામાં આવે છે. એકાંતથી આવડે પણ નથી, એકાંતથી આવો પણ નથી તો કેવો છે એ પણ એકાંત નથી. કેમ કે અવસ્થામાં તો ત્રણ પ્રકાર બને છે. એક રૂપ તો વસ્તુ માત્ર છે, અવસ્થામાં એક રૂપ નથી. કેમ કે કોઈ જીવ અનાદથી સિદ્ધ નથી કે શુદ્ધ નથી. વસ્તુ અપેક્ષાએ તમામ જીવ સંસારી હતા, જીવ શુદ્ધ થયા તેઓ પણ જીવો શુદ્ધ સિદ્ધ થયા તેઓ પણ વ્યક્તિ અપેક્ષાએ તો પ્રથમ સંસારી હતા. એમાંથી સાધક દશાને પામા અને ત્યાર પછી સિદ્ધ દશાને કાયમા છે એમ છે. એટલે એકાંતથી એવો નથી, વસ્તુ માત્ર પણ શુદ્ધ હોવા છતાં એકાંત એવો નથી. અશુદ્ધ પણ છે અને શુદ્ધ પણ છે એમ પ્રમાણમાં વિશે લીધો. એક વ્યવહારના વિશે લીધો, એક નિશ્ચયના વિશે લીધો અને એક પ્રમાણના વિશે લીધો. ત્રણ વાર્તા થઈ લીધી. વ્યવહારની અવસ્થામાં રાગાદી પરિણામ અવસ્થા વાળો જીવ છે, નિશ્ચયની વસ્તુ માત્ર પણ એક રૂપ શુદ્ધ છે અને પ્રમાણથી શુદ્ધ અને અશુદ્ધ પરિવારો બંને છે. એ વખત આમાં ત્રણે અવસ્થા લીધી છે. અમુક સમય સારમાં પરમાત્મા મૂળ માટે અનોખા શબ્દ દીધું છે, આટલું આત્મતત્વ લાગુ દેખાય છે. એક અને એક અનેક પંડિતજીએ વિવેચનજીએ અવસ્થા ઉપયોગ કર્યો છે. કોઈ અવસ્થામાં કોઈ અવસ્થામાં અવસ્થામાં શુદ્ધ અવસ્થામાં અશુદ્ધ અને અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અશુદ્ધ છે તે વ્યવહાર છે, શુદ્ધ છે તે નિશ્ચય છે, અને શુદ્ધાશુદ્ધ છે તે પ્રમાણ છે એમ અર્થ કર્યો છે. અશુદ્ધ પરંતુ યોગ તથા વસ્તુ માત્ર સામાન્ય વિશેષ લઈ લીધા. એ વખતે જોતા અશુદ્ધ પણ છે અને શુદ્ધ પણ છે, એ પ્રમાણે બંને વિકલ્પો ઘટે છે. એ પ્રમાણે ક્રિયા ભૂલ નામ જોવામાં આવે છે. એવું કેમ છે કે સમાજનું નામ છે એ તો સહજે એમ છે, કોઈ કરેલું છે કોઈ કરાવેલું છે એમ છે. એ વસ્તુની તે સમયની યોગ્યતા સાવ પણ છે, એમાં કેમ એમ પ્રશ્ન છે નથી. જ્યાં સહજ સ્વભાવ છે ત્યાં કેમ નો પ્રશ્ન હોય નહીં. સોનું સોનાની ખાનમાં માટી સાથે મળવું કેમ છે સ્વકાર છે કે એનો પણ ગરીબ અવસ્થાનો સ્વકાર છે એમ સિદ્ધ થાય છે. તો પણ સમય દ્રષ્ટિ જીવન અમે નિરસાનો અર્થ ઉતરો નિયમો જેની નીતિ છે પણ કે સમય દ્રષ્ટિ જીવનની તત્વજ્ઞાન રૂપ છે જે બુદ્ધિ તત્મનમ એનો અર્થ કર્યો છે. તત્વજ્ઞાન રૂપ છે જે બુદ્ધિ તે આ તો તત્વનો અર્થ થાય પણ એમાંથી આ રીતે જીવિત એમાંથી આ કહ્યું છે. તત્વજ્ઞાન રૂપ છે જે બુદ્ધિ તે સંશયરૂપ થતી નથી અથવા મનને પ્રાપ્ત થતી નથી. સમય દ્રષ્ટિ જીવને ભ્રમ થતો નથી. કેમ ભ્રમ થતો નથી? તે પોતાને જુએ છે કે અનાદિથી આ જીવને સ્વરૂપ જ્ઞાન નહોતું. પોતાને ખબર પડે છે ને કે આ જીવને પણ અનાદિથી એનું અસ્તિત્વ એકરૂપ હોવા છતાં એનું સ્વરૂપનું જ્ઞાન અનાદિથી હતું. કોઈની કાળબદ્ધિ પામતા પુરુષાર્થની સ્ફૂર્ણા થઈ અને સમુદ્રની પ્રાપ્તિ થઈ ત્યારે એને પોતાનું શુદ્ધ સ્વરૂપ રૂપાકાર સ્વરૂપ અને જ્ઞાન ગોચર થયું, અનુભવ ગોચર થયું. તો અશુદ્ધિનું જ્ઞાન થયું ભૂતકાળનું, શુદ્ધિનું શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થયું, અને વર્તમાન પ્રમાણનું જ્ઞાન પણ થયું. સામાન્ય વિશેષ પોતા ઉપરથી મુક્તિ થાય છે. પોતાનું જે પરિણામ છે એના ઉપરથી એને ત્રણે વાત મુક્તિ થાય છે. એમાં આમ કોઈ પ્રશ્ન રહેતો નથી. અત્યારે કોઈ વિચારે વર્તમાન ભાવ પોલા સ્થાનક વર્ષમાં હતા ને, તો ત્યાં કેમ કઈ વિચારતા નતા? બીજી તો એટલી નીકળી છે કે પ્રયોજન પણ ત્યાં કેમ વિચાર આવતો નતો કે આ બરાબર છે કે નહીં, આ યોગ્ય છે કે નહીં, આ મારો યોગ્ય છે કે આ મારો યોગ્ય નથી? કેમ નતા આવતો? સૌથી વધારે એવી યોગ્યતા નથી, એવી જ યોગ્યતા છે. એમ પોતા ઉપરથી નક્કી થાય છે કે સવાલથી જાણવું છે, સહજે જાણવું છે. એમાં સમય દ્રષ્ટિ જીવનને તત્વજ્ઞાન રૂપ બુદ્ધિ હોવાથી, બુદ્ધિમાં તત્વનું જ્ઞાન હોવાથી, સ્વતત્વનું જ્ઞાન હોવાથી તેને સંશય થતો નથી અથવા એને બ્રહ્મ પ્રાપ્તની બુદ્ધિ થતી નથી. ભાવાધાન છે કે જીવનું